નમસ્કાર. આકાશવાણી સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. એનડીએના ધારાસભ્ય દળના નેતા નીતીશકુમાર આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે છત્તીસગઢના અંબિકાપુરમાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ભારતીય બંધારણના અનુચ્છેદ 143 હેઠળ રાષ્ટ્રપતિએ કરેલા સંદર્ભ પર સર્વોચ્ચ અદાલત આજે અભિપ્રાય આપશે. ગોવામાં આજથી ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2025નો આરંભ થશે. ગાઝામાં ઇઝરાયેલે કરેલા હવાઈ હુમલામાં 25 લોકોના મોત. આઈસીસીએ અંડર 19 પુરુષ ક્રિકેટ વિશ્વકપ 2026 માટેનું સમયપત્રક જાહેર કર્યું. સમાચાર વિગતવાર. જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ નીતીશકુમાર આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથગ્રહણ સમારોહ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આજે સવારે 11:30 વાગે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજરી આપશે. નીતીશકુમારને ગઈકાલે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. પટનામાં ગઠબંધનના 5 ઘટક પક્ષોના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સંયુક્ત બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો. તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં એનડીએ 243માંથી 202 બેઠકો જીતીને ભવ્ય વિજય મેળવ્યો હતો. અગાઉ ભાજપના નેતા સમ્રાટ ચૌધરીને પક્ષના ધારાસભ્ય દળના નેતા, જ્યારે વિજય સિન્હાને ઉપનેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે છત્તીસગઢના અંબિકાપુરની મુલાકાત લેશે. વધુ માહિતી મેળવીએ અમારા રાયપુરના સંવાદદાતા પાસેથી.
इस समारोह के दौरान जनजातीय समुदाय के गौरवशाली इतिहास के साथ इस समुदाय के नायकों पर आधारित संगोष्ठी का आयोजन किया गया. आज राष्ट्रपति द्रौपदी मुर्मू अंबिकापुर में जनजातीय विद्रोहों के नायकों और स्वतंत्रता संग्राम सेनानियों के परिवार के सदस्यों को सम्मानित करेंगी. इस कार्यक्रम की अध्यक्षता छत्तीसगढ़ के राज्यपाल रमेन डेका करेंगे. इस अवसर पर राज्य के मुख्यमंत्री विष्णु देव साय, केंद्रीय जनजातीय कार्य मंत्री जुएल ओराव सहित अनेक जन प्रतिनिधि उपस्थित रहेंगे. विकल्प शुक्ला, आकाशवाणी समाचार, रायपुर.
ભારતીય બંધારણના અનુચ્છેદ 143 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા સંદર્ભ પર સર્વોચ્ચ અદાલત આજે પોતાનો અભિપ્રાય આપશે, જેમાં બંધારણીય રીતે નિર્ધારિત સમયમર્યાદાના અભાવે રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા ખરડા પર કાર્યવાહી કરવા માટે રાજ્યપાલો પર સમયમર્યાદા લાદી શકાય કે કેમ તે અંગે સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બી આર ગવઈની આગેવાની હેઠળની બંધારણીય ખંડપીઠે 11 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર તરફથી એટર્ની જનરલ આર વેંકટરમણ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા તેમજ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશ સહિતના વિપક્ષશાસિત રાજ્યો તરફથી 10 દિવસ સુધી મૌખિક દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ રાજ્યોએ રાષ્ટ્રપતિના સંદર્ભનો વિરોધ કર્યો હતો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ એનસીડીસી સહકારી સંસ્થાઓને સશક્ત બનાવવા અને તેમને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક મજબૂત માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે. શ્રી શાહે ગઈકાલે નવી દિલ્હીમાં એનસીડીસીની 92મી સામાન્ય પરિષદ બેઠકને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. શ્રી શાહે ખાંડ મિલો અને ડેરી ક્ષેત્રમાં વર્તુળાકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેનો સીધો લાભ ખેડૂતોને થશે. તેમણે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં એનસીડીસીની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, જેનાથી ડ્રાઈવરોને ઘણો ફાયદો થશે. તેમણે ઉમેર્યું હતું કે નવી બહુરાજ્ય સહકારી સોસાયટીની નોંધણી કરવામાં આવી છે અને ટેકનોલોજીકલ વિકાસ સાથે ડ્રાઈવર નોંધણી પ્રગતિ હેઠળ છે. શ્રી શાહે જણાવ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં એનસીડીસી દ્વારા સહકારી સંસ્થાઓને અપાતી નાણાકીય સહાય 4 ગણી વધીને 95,000 કરોડ રૂપિયાથી વધુ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 23 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 20મી G20 નેતાઓના સંમેલનમાં ભાગ લેશે. વૈશ્વિક દક્ષિણમાં આયોજિત આ સતત 4થું G20 સંમેલન હશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે સંમેલનમાં પ્રધાનમંત્રી G20 એજન્ડા પર ભારતના દ્રષ્ટિકોણ રજૂ કરશે. પ્રધાનમંત્રી સંમેલનના 3 સત્રમાં ભાષણ આપે તેવી શક્યતા છે. G20 નેતાઓના સંમેલનની સાથે શ્રી મોદી જોહાનિસબર્ગમાં હાજર કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરે તેવી પણ અપેક્ષા છે. તેઓ દક્ષિણ આફ્રિકા દ્વારા આયોજિત ભારત બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા નેતાઓની બેઠકમાં પણ ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ airnews_abd ફોલો કરશો. ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ IFFI 2025ની 56મી આવૃત્તિ આજથી ગોવામાં શરૂ થશે. આ વર્ષે પણ IFFI સંયુક્ત રાષ્ટ્ર બાળકોના ભંડળ યુનિસેફ સાથે ભાગીદારી કરી છે, જેની બાળપણના અનેક રંગોને પ્રેરણાદાયક, પડકારજનક અને પ્રેરણાદાયક વાર્તાઓ દ્વારા ઉજવી શકાય. આ વર્ષની આવૃત્તિમાં બે ભારતીય ફિલ્મોમાં તમિલ ફિલ્મ નિર્માતા દિનેશ સેલ્વરાજની ગીતાત્મક ફિલ્મ કદલકનીએ કલ્પનાની ઉજવણી કરે છે, જે બાળકોને મુશ્કેલીઓમાં પણ ટકાવી રાખે છે, જ્યારે અન્ય ફિલ્મ રાધેશ્યામ પીપલવાની પુતુલ છે, જે 7 વર્ષની બાળકી પર આધારિત છે. આ મહોત્સવ અંગે સાંભળીએ એક અહેવાલ.
इस महोत्सव के दौरान 13 विश्व प्रीमियर और 46 एशियाई प्रीमियर होंगे. सर्वश्रेष्ठ फिल्म को प्रतिष्ठित गोल्डन पिकॉक पुरस्कार के साथ 40 लाख रुपए का नकद सम्मान दिया जाएगा. इस बार जापान फोकस देश है, स्पेन भागीदार राष्ट्र के रूप में शामिल हो रहा है और ऑस्ट्रेलिया स्पॉटलाइट देश के तौर पर आमंत्रित है. 80 से अधिक देशों के अतिथियों, फिल्म निर्माताओं और 270 से ज्यादा फिल्मों की भागीदारी आयोजन को वास्तव में अंतर्राष्ट्रीय आयाम प्रदान कर रही है. आदर्श के साथ निखिल कुमार, आकाशवाणी समाचार, पणजी, गोवा.
હમાસ નિયંત્રણ હેઠળના ગાઝામાં ઇઝરાયેલના 4 હવાઈ હુમલામાં 25 પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા. તબીબી નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે ગાઝા શહેરના ઉપનગર ઝૈતુનમાં 10 લોકો, પૂર્વમાં સેજેયા ઉપનગરમાં 2 અને બાકીના દક્ષિણ ગાઝા પટ્ટીના ખાન યુનિસમાં 2 અલગ અલગ હુમલામાં માર્યા ગયા હતા. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે લગભગ 6 અઠવાડિયા જૂના યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પેલેસ્ટાઈન આતંકવાદી જૂથના સભ્યોએ તેના સૈનિકો પર ગોળીબાર કર્યા બાદ તેના દળોએ ગાઝામાં હમાસના લક્ષ્યો પર હુમલો કર્યો હતો. ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICCએ ICC Under-19 પુરૂષ ક્રિકેટ વિશ્વકપ 2026 માટેનું મેચ સમયપત્રક જાહેર કર્યું છે, જે 15 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2026 દરમિયાન ઝિમ્બાબ્વે અને નામીબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાશે. 41 મેચોમાં 16 ટીમો ભાગ લેશે. 6 ફેબ્રુઆરીએ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ફાઇનલ રમાશે. પ્રારંભિક દિવસે ભારતનો મુકાબલો યુએસએ સામે, ઝિમ્બાબ્વેનો મુકાબલો સ્કોટલેન્ડ સામે અને તાન્ઝિનિયાનો મુકાબલો વેસ્ટ ઇન્ડિઝ સામે થવાનો છે. આ સ્પર્ધા ઝિમ્બાબ્વે અને નામીબિયાના 5 સ્થળોએ રમાવાની છે. બેડમિન્ટનમાં ભારતીય શટલરો લક્ષ્ય સેન અને એચએસ પ્રણોય સિડની ખાતે ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરૂષ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પહોંચ્યા. પેરિસ ઓલિમ્પિક્સ 2024 સેમીફાઇનલમાં પહોંચેલા લક્ષ્યે તાઇનીઝ તાઇપેનની સુલિયાંગને 21-17, 21-13ના સ્કોર લાઇનથી હરાવીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પ્રણોય ઇન્ડોનેશિયાના યુહાને સોત માર્સેલિનોને 6-21, 21-12, 21-17થી હરાવ્યા. ભૂતપૂર્વ વિશ્વ નંબર 1 શ્રીકાંતે ચાઇનીઝ તાઇપેઈના લી ચિયાહાઓને 21-19, 19-21, 21-15થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મયુર સોલંકી.
નીતિશ કુમાર આજે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. મોટાભાગના તમામ અખબારોએ આ સમાચારને પ્રથમ પાને છાપ્યા છે. દિવ્ય ભાસ્કર લખે છે, નીતિશ કુમાર એનડીએના નેતા તરીકે ચૂંટાયા, રેકોર્ડ 10મી વખત શપથ લેશે. ડિજિટલ ડેટા લીક અંગેના સમાચાર પણ આજના મોટાભાગમાં અખબારોમાં પહેલા પાને જોવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારે હેડલાઇન બનાવતા લખ્યું, 350 કરોડ યુઝર્સના પાસવર્ડ ઇમેઇલ લીક થતા હોબાળો. ગુજરાતના 6 જિલ્લાના ખેડૂતો માટે આજથી 8ને બદલે 10 કલાક વીજળી. સંદેશે આ સમાચાર છેલ્લા પાને છાપ્યા છે. રાજ્યના વાતાવરણ અંગે ફૂલસાબ લખે છે, પૂર્વ દિશાથી પવન ફૂંકાતા ગુજરાતમાં ઠંડીમાં બ્રેક લાગશે. અને રમતગમત સમાચારોમાં રણજી ટ્રોફીમાં ઉત્તરાખંડ સામે ગુજરાતનો વિજય, બેડમિન્ટનમાં લક્ષ્ય પ્રણય અને શ્રીકાંતની આગેકૂચ સહિતના સમાચારો પણ જોવા મળી રહ્યા છે.
અને હવે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. એનડીએના ધારાસભ્ય દળના નેતા નીતિશકુમાર આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે છત્તીસગઢના અંબિકાપુરમાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ભારતીય બંધારણના અનુચ્છેદ 143 હેઠળ રાષ્ટ્રપતિએ કરેલા સંદર્ભ પર સર્વોચ્ચ અદાલત આજે અભિપ્રાય આપશે. ગોવામાં આજથી ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2025નો આરંભ થશે. ગાઝામાં ઇઝરાયેલે કરેલા હવાઈ હુમલામાં 25 લોકોના મોત. ICC Under-19 પુરૂષ ક્રિકેટ વિશ્વકપ 2026 માટેનું સમયપત્રક જાહેર કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા અને હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.